પૂજ્ય બિન શ્રી ચંપાબેનના નિયમ સારના કળશો
118-119 નો સાર થઈ ગયો છે. એની વૃદ્ધિ દેખીને મુનિ દશામાં આવી વૃદ્ધિ, આ વૃદ્ધિ આશ્ચર્ય વૃદ્ધિ નું થઈ ગયું. આત્મા ને મુખ પડતો અને દેવ ની વૃદ્ધિ નું આશ્ચર્ય આ મારા જાય છે. ખાય તો કેવું થાય જરૂરતા હોય એમાં થયું. હવે પૂર્ણ માં કઈ નથી, બધું સમજતા હોય ઊન આખું હતા, એમાં કઈ સુખ નથી, એકદમ પડતો ખાઈ ગયો. એવા ઉગ્ર પરિણામ આવે તો નિદાન તો સત્સંગ સાનિધ્યમાં રહેજે. તારી પુરુષાર્થ નહીં ના હોય એટલી ઉગ્રતા નો હોય તો દેવ ગુરુ શાસ્ત્ર ના સાનિધ્યમાં રહેજે. ગમે એવા પ્રસંગોમાં પણ આગળ જાય છે, એવાય દ્રષ્ટાંતો છે. કેવળ જ્ઞાન ના એવાય છે, આવાય દ્રષ્ટાંત છે. પોતાના પુરુષાર્થ ઉપર આધાર રાખે. અરીસા ભુવનમાં કેવળ જ્ઞાન પામે ભરત ચક્રવર્તી જાય એવાય દ્રષ્ટાંત કરે છે. એટલી વૃદ્ધિની વચ્ચે નિર્લેપ રહીને ક્ષણમાં કેવળ જ્ઞાન પામે વ્યાસ ચક્રવર્તી એકદમ કેવળ જ્ઞાન. પૂજા નહીં ભગવાન નહીં, આ દાન દીધા નહીં, આ દાન અક્ષર દાન અભયદાન એ બધું પેલા એ આવી સાધર્મી એ બધા સાધર્મી ને દાન નો દીધા. શાવક શાવિકા મુનિ અરિકા એ બધું આહાર દાન અક્ષર દાન અભયદાન પછી આમાં એ વિસ્તાર કરે છે. દાન માં ભગવાન ને વિંદા નહીં, પૂજા નહીં, કઈ કર્યું નહીં બોલે ને એવું બોલે
છે.
જે ઉપયોગ બહાર જાય ને જે અસ્થિરતા થાય એને લઈને એની સાથે જે યોગ રહેલા છે પરિણામ ની સાથે યોગ, એ યોગ ની જે વિકૃતિ વાણી ની કાયા ની અને મન ની એ બધી વિકૃતિ ને તજીને જે મુનિ સ્વરૂપમાં ગુપ્ત થાય છે એ બહાર જતા ઉપયોગ ને સ્વરૂપમાં ગુપ્ત રાખે છે. તે મન વચન કાયા ની મુનિ ની ભવ્યતા એટલે એની લાયકાત એટલે મુનિ નિશી વાત એવો ભવ્ય મુનિ સમ્ય જ્ઞાન પૂર્ણ સ્વરૂપ એવો આત્મા તેને સમ્ય દર્શન ને સમ્ય જ્ઞાન પ્રગટ થયું છે. અને સમ્ય જ્ઞાન ના પૂંજ ડગલું જે સમ્ય જ્ઞાન ના પૂંજ સ્વરૂપ છે જે આત્મા સહજ પર જે ગુપ્તિ સહજ છે પરાણે કઈ ને રોકાવું નથી પડતું. પરાણે અંદર ઉપયોગ ને રોકી રાખે સહજ ગુપ્તિ મન વચન કાયા જે છે એને એવી અસ્થિરતા થતી નથી કે મુનિ ને યોગ્ય જે એની હાલવાની બોલવાની બધી બધી ક્રિયાઓ છે એ મુનિ ને યોગ્ય હોય છે. એની વિકૃતિ થતી નથી હોય છે, એની અંદર અસ્થિરતા એવી મુનિઓને હોતી નથી. સ્વરૂપ ગુપ્ત રહે છે, સ્વરૂપમાં જાણે સમય ગયા હોય, સ્વરૂપ થી જાણે બહાર જ ન હતા એવા સ્વરૂપમાં સમય ગયા છે. જાણે બહાર જ ન હતા શરીર તરફ એનો ઉપયોગ એક જરા આવે ને આવ્યો ન આવ્યો અંદર વહેલો જાય છે. વાણીમાં મનમાં એ ક્ષણે ક્ષણે ઉપયોગ બહાર આવીને અંતરમાં ક્ષણે ક્ષણે વહેલો જાય છે એવા સ્વરૂપ ગુપ્ત રહે છે. નિરાજ એમ હું નિરાજ ની શું વાત કરીશ. આત્મસ્થિરતા ત્રણ એવી આત્માની સ્થિરતા, એવા યોગ સંક્ષિપ્ત રીતે સંક્ષેપ પામી ગયા છે. બહાર વધારે જતા જ નથી, ઉપયોગ બહાર નથી જતો, એટલે એના યોગ પણ એવા સંક્ષેપ પામી ગયા છે. વાણીની હાલમાંની બધી એવી ક્રિયાઓ થઈ ગઈ છે કે જાણે દેહાતી દશાએ વર્તા હોય એવા મોનીરાજી દેહમાં પણ એવા દેખાય, વાણી પણ એમની એવી દેખાય, સ્વરૂપમાં જાણે લીન રહેતા હોય, સ્વરૂપમાં લીન રહે છે અને એવા સ્વરૂપ વ્યક્ત થઈ ગયા. આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત થઈ ગઈ અને ઘોર ઉપસર્ગ પરિસર ભય કરી આવી શકે નહીં તે સ્થિરતામાં. ઘોર ઉપસર્ગ પરિસર તો એવી આત્માની સ્થિરતા જામી ગઈ છે કે સ્થિરતાનો અંત આવતો નથી. મનુરાય અંતરમાં જે વ્યા થઈ ગયા એની સ્થિરતાને કોઈ ઉપસર્ગ કે પરિસર કોઈ ડગાવી શકતું નથી. આત્માની ભાવના શુદ્ધાત્માની પરિણતિ સહિત, ભાવના એટલે એની વિકલ્પથી ભાવના કરે છે, શુદ્ધાત્માની પરિણતિ જેને પ્રગટ થઈ છે. ઉત્કૃષ્ટપણે આને ભજો, આવી સ્વરૂપની મુક્તિને ઉત્કૃષ્ટપણે નિરાજ ભજો એમ ભજી રહ્યા છે અને ભજો એમ આખ્યા દે છે. એવી ઉત્કૃષ્ટ સ્થિરતાને ભજો કે જે સ્વરૂપની મુક્તિ જેની પાછળ કેવળ જ્ઞાન પ્રગટ થાય એવી સ્વરૂપ મુક્તિને ભજો. શું એ શુદ્ધાત્માની ભાવના સહિત પરિણતિ સહિત ઉત્કૃષ્ટપણે ભજો, આવી સ્વરૂપ ગુપ્તિને ઉત્કૃષ્ટપણે ભજો કે જે ગુપ્તિ જે અંતરમાં ગયા તે ગયા બહાર આવો ખેલ પડે છે એમ એના સ્વરૂપમાં રહેતા 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 કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. ઉત્કૃષ્ટપણે એનો ભજન કરતા કરતા સ્વરૂપમાં ગુપ્ત રહે છે. સ્વરૂપમાં ત્રણ ગુપ્તિ સહિત એવાનો હિરાય, ત્રણ ગુપ્તિ જેને ઉત્કૃષ્ટપણે વર્તે છે, બહારના ઘોર ઉપસર્ગ પરિસર જેને દગાવી શકતા નથી એવા મુનિરાજનું ચારિત્ર નિર્મળ છે, પવિત્ર નિર્મળ ચારિત્ર જેમને પ્રગટ અને ચેલના રાણીનું આવે છે જે મુનિની ત્રણ ગુપ્તિ જેને બરાબર હોય છે અને અધિજ્ઞાન હોય છે એટલે ચેલના રાણી ત્રણ આંગળી કરે છે, એક આંગળી બે આંગળી ત્રણ આંગળી ને કરે છે. ત્રણ ત્રણ ગુપ્તિ હોય પધારો કે અહીંયાનો નીચે ઓલા હાડકા દાટેલા છે એ જેને જ્ઞાન હોય એ જ પકડી શકશે. ત્રણ ગુપ્તિવાળા મુનિરાજની ત્રણ ગુપ્તિની વિશેષ જેને નિર્મળતા થઈ હોય છે એવા મુનિરાજને અવધિજ્ઞાન હોય છે એમની કથામાં આવે છે. ત્રણ ગુપ્તિ દરેક મુનિરાજની ગુપ્તિ તો હોય જ છે, સમ્યક દર્શન જ્યાં પ્રગટ થાય ત્યાં ગુપ્તિ પણ એ સમ્યક દર્શન ગુપ્તિ છે. ચારિત્રની ગુપ્તિ મુનિરાજને ગુપ્તિ બધાને હોય છે, નહીંતર છઠ્ઠા સાતમા ગુણસ્થાનની ભૂમિકા કહેવાય નહીં. ગુપ્તિ તો દરેક મુનિરાજને હોય છે પણ ગુપ્તિની ઉત્કૃષ્ટ વિશેષપણે નિર્મળતા, એની નિર્મળતા હોય એને અભિનય ચેલણા રાણીને એવું જ્ઞાન છે એટલે અમે ત્રણ આંગળી કરે ત્રણ ગુપ્તિ હોય ઓલા મુનિરાજ સમજી હોય છે કે ત્રણ ગુપ્તિ હોય તે પદાર્થ એટલે ઓલા સમજીને પાછા ત્રીજા મુનિ આવે છે અને અવધિ જ્ઞાનનો ઉપયોગ ક્યાંય ત્રણ આંગળી કરી માટે આમાં કંઈક લાગે છે એ અવધિ જ્ઞાનનો ઉપયોગ નથી નહીં જેવું ક્યાંય અશુદ્ધ છે માટે પાછા ચવાઈ લે છે. શ્રેણીક રાજાને સમજાવવા છે ને એમ કેવું છે કે ત્રણ ગુપ્તિની વિશેષ નિર્મળતા હોય છે અંદર એને આત્મામાં વિશેષ નિર્મળતા પ્રગટ કરે અવધિજ્ઞાન પ્રગટ થાય છે એવી જાતની કથામાં આવે છે. મુનિરાજનું ચારિત્ર નિર્મળ છે ઓલામાં તો શું બહારનું જરાક કે તમે કેમ પાછા ગયા ઓલા પછી એને પૂછે છે ઓલા મુનિને કે તમે કેમ પાછા જઈને આમ એટલે એ કે મને આમ હતું મને આમ વિચારાયું એમ બધું કહે છે કોઈ ઉપસર્ગ આપ્યો તે મારે આમ શરીરમાં જરા આમ આમ કંઈક થઈ ગયું, એવું કંઈક કહેતું સામાન્ય સામાન્ય બહાર મુદ્દું. ત્રીજા મુનિની ત્રણ વૃત્તિની વિશેષતા, એ ત્રણે મુનિના કંઈક દ્રષ્ટાંત આવે છે. આ તો એમ પૂછે ત્રિભક્તિ મુનિરાજ દીધું છે એની ત્રણ વૃત્તિ ચારિત્ર નિર્મળ છે, પણ એની ત્રણ વૃત્તિને ઉત્કૃષ્ટપણે ભજો તો કેવું જ્ઞાન કરે છે. આ તો એક અવધિ જ્ઞાનની વાત છે, એ તો વચ્ચે પ્રગટે છે કોઈ જાતની નિર્મળતાને કારણે. બાકી આ તો કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. ત્રણ વૃત્તિને વિશેષ ઉત્કૃષ્ટપણે ભજો કે જેનું કેવળ જ્ઞાન પ્રગટ થાય છે, એટલે કે બહાર જતો ઉપયોગ જે વિભાવ પરિણામમાં મુનિ તો બહુ અલ્પ જળથી સંજ્વલન છે, બહુ જ અલ્પ જાય છે. એને બહાર કોઈ મુનિના એના મન વચ્ચેની કાયાનો એ ગુપ્ત મય જ હોય છે, એ તો જ એ ભાવલિંગી મુનિ કહેવાય છે. તો એને એવી જાતની અસ્થિરતા ગઈ મુનિને હોતી નથી, સ્વરૂપમાં ગુપ્ત જ રહે છે મુનિરાય તો છઠ્ઠે જાતનું દર્શન બોલતા. પણ આ તો ઉત્કૃષ્ટ હિસાબે એની વાત કરી છે. આંખમાં જેમ કણું સમય નહીં એમ આચાર્ય વિશેષ વિશેષ નિર્મળતાની વાત કરે છે. દરેક મુનિરાજ આત્માની આરાધના કરતા હોય છે. શાંત મુનિને પૂછીએ તમારે શું વાંધો હતો, તો પોતાની જરા જરા વાત કરે છે, મારે આમ થયું ઉપસર્ગ આવ્યું, મારે આમ થયું કહેતા આવે છે. ઓલા મુનિરાજે ત્રણ ગુપ્તિ ચેલણારાણીએ કીધું કે તમે ત્રણ આંગળી કરી કે ત્રણ તમને અવધિજ્ઞાન હોય તો કદાચ તમે અશુદ્ધિ હતી તે અવધિજ્ઞાનથી જૈન અમને શ્રેણી રાજાને વાળવા માટે કહ્યું છે ધર્મ તરફ તો કેવળ જ્ઞાન થઈ જાય છે. મતિને શુદ્ધ હોય છે તમને છઠ્ઠી સાતમી ગુણ સ્થાને મુનિરાજ ઝૂલતા હોય છે એમાંથી ઉત્કૃષ્ટ આરાધના થાય અને ઉત્કૃષ્ટ ગુપ્ત થઈ જાય સિદ્ધ કેવળ જ્ઞાન થઈ જાય છે.
નિરંતર કલ્યાણમય એવા પરમ સત્ય વિશે ધ્યાનાવલી હોવાનું પણ સિદ્ધ નહીં કહેતે નથી. તેથી અર્થાત આત્મામાં ધ્યાનાવલી છે તે માત્ર વ્યવહાર માર્ગે કહ્યું છે, વ્યવહાર માર્ગે સતત કહ્યું છે. હે જીનેન્દ્ર, આવું તે તત્વ કે મય દ્વારા કહેલું વસ્તુ જોયું અવો મહાવિંદ્રદાર છે.
આ શિવ સ્વરૂપ છે એવું જે પરમાત્મ તત્વ પ્રગતિ, પરમાત્મ તત્વ કઈ છૂટું નથી, પ્રગટ જ છે. શક્તિમાં હોવા છતાં પ્રગટ્ય છે, એ કઈ છાનું નથી, પ્રગટ જ છે. પરમાત્મ તત્વ પોતે દ્રષ્ટિમાં આવે એવું પ્રગટ જ છે, સાક્ષાત જ છે. પ્રગટપણે શિવમય કલ્યાણ સ્વરૂપ એવું જે આ પરમાત્મ તત્વ છે, એ પરમાત્મ તત્વની અંદર કોઈ નહીંની અપેક્ષા નથી, એવું પ્રગટ જ છે. એને ક્યાં નહીંની અપેક્ષા છે, પ્રગટપણે તત્વને વિશે પ્રગટપણે કલ્યાણ સ્વરૂપ જ છે એવું જે આ પરમાત્મ તત્વ એના વિશે એમાં ધ્યાનાવળી છે નહીં કહેતું, શુદ્ધ નહીં ધ્યાનાવળી કહેવાનું, ધ્યાનાવળી કહેતું નથી. ધ્યાનની આવળી, ધ્યાનનો પ્રવાહ, ધ્યાનની ઉગ્રતા ખૂબ થાય એટલે કેવળ જ્ઞાન થાય, એટલે શુદ્ધ નહીં એને ધ્યાન આવડી નથી. પરમાત્મા તત્વ એ તો સદા શુદ્ધ અનાદિ અનંત છે, જેમાં કઈ અધુરાશ હોય તો ધ્યાનાવળીની અપેક્ષા લાગવું પડે, એમાં કઈ એમાં નાશ પામ્યું નથી કે કઈ બારથી આવતું નથી. એમાં ધ્યાનાવળી શું, પરમાત્મા તત્વ તો સહજ સ્વભાવે અનાદિ અનંત જેમ છે તેમ છે, એમાં કઈ અશુદ્ધતા થઈ નથી. અશુદ્ધતા હોય તો એને ટાળવાનું બધું, તો શુદ્ધ નહીં એમાં ધ્યાન આવડી પણ નથી, ધ્યાન કરવાનું પણ એમાં નથી આવતું. એમાં સાધક દશા વ્યવહાર છે, એ સાધક દશા વ્યવહારને ગૌણ કરીને આચાર્ય કહે છે કે પરમાત્મા તત્વ જે અનાદિ અનંત એને ધ્યાન આવડી કેવી કહે છે. એ ધ્યાન આવડી તો પ્રગટ સાદી શાંત થઈ પ્રગટ થઈ ધ્યાન અને બધું પૂરું થાય છે, એનો મૂળ સ્વભાવ નથી. માટે શુદ્ધ નહીં ધ્યાન આવડી પણ કેતું નથી. જો એવું શાશ્વત દ્રવ, એવું પરિપૂર્ણ પૂર્ણ દ્રવ જે છે, એ પૂર્ણ દ્રવ્યને જો લક્ષ્મણ લે, એની દ્રષ્ટિમાં એને સ્થાપે, તો જ એવા પૂર્ણતા એની દ્રષ્ટિમાં સ્થાપે તો જ એમની સાધક દશા પ્રગટ થાય છે. પૂર્ણતાને લક્ષ્ય સર્વ છે. પૂર્ણને લક્ષ્મણ જો ન લીધું તો એમાં સાધક દશા હોતી નથી. જે સાધક દશા આવે છે એ સાધક દશા વ્યવહાર છે, અને જે મૂળ તત્વ છે એ પોતે શુદ્ધ નિશ્ચયમય છે, એ શુદ્ધતાથી ભરેલો છે. એને શુદ્ધતાની દ્રષ્ટિથી જોવાય છે આત્માને, શુદ્ધતાની દ્રષ્ટિથી આત્માને જોવાય છે, અને પર્યાયમાં અશુદ્ધતા છે. અને જે શુદ્ધતા પ્રગટ થાય એ પણ પર્યાયમાં થાય છે, ધ્યાનાવળી પણ પર્યાયમાં થાય છે, બધું પર્યાયો છે. માટે મૂળ વસ્તુમાં ધ્યાનાવળી નથી, કાંઈ પ્રગટ કરવાનું નથી. બધું મૂળ પરમાત્મા તત્વને વિશે ધ્યાન આવડી પણ નથી તો બધું પછી બીજું શું કહેશો? તમે ઠેઠ સુધી લઈ લીધું કે એમાં સમ્યક દર્શનની ભૂમિકા, પછી એ સમ્યક દર્શન જ્ઞાન, પછી પાંચમું ગુણ સ્થાન આવે, એને પછી છઠ્ઠું સાતમું આવે, પછી શ્રેણી ચડે, એ બધી ભૂમિકા બધી પર્યાયો પ્રગટ થાય. પણ પર્યાયો તો ધ્યાન આવડી પણ કહેતા નથી. એવી બધી ભૂમિકા ને કાંઈ નથી કહેતા, કાંઈ નથી. ગુણ સ્થાન જે નથી, ગુણ સ્થાન જીવને, જીવ સ્થાન જીવને, કાંઈ નથી. ધ્યાન આવડી લીધી કે સાધક દશા વ્યવહાર છે. આ તો પૂર્ણ કેવળ જ્ઞાન પ્રગટ થાય એ પર્યાય કહેવાય છે. અને કેવળ જ્ઞાન ઉપર પણ દ્રષ્ટિ નથી સાધક દશા સાધનારને, કે હું કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ કરું, એવી પણ દ્રષ્ટિ, એવો વિકલ્પનો ભેદ છે તો કેવળ જ્ઞાન પ્રગટ થતું નથી. તો દ્રવ દ્રષ્ટિ, દ્રવ ઉપર દ્રષ્ટિ મૂકવાથી જ કેવળ જ્ઞાન થાય છે. માટે એમાં પરમાત્મ તત્વમાં ધ્યાન આવડે. અત્યારે બધી ધ્યાન ગુપ્તિની સમિતિની વાત પ્રયાત્મામાં છે, એ માત્ર વ્યવહાર માર્ગે કહેવામાં આવ્યું છે. પરમાત્મ તત્વમાં ધ્યાનાવળી શુદ્ધ નહીં કહેતું નથી. જે ધ્યાનાવળી છે એ વ્યવહાર માર્ગમાં કહેવાય. મુનિઓનું ઉત્કૃષ્ટ ધ્યાન છે. એ જ્ઞાન ને ધ્યાનમાં એવા લીન હોય છે, મુનિ એવી જ્ઞાનની ઉગ્રતા હોય છે. કોઈના ચડાયેલા ચડે નહીં, ગમે એવા ઉપસર્ગો ઉપરીતો આવે છે, એવી ધ્યાનની ઉગ્રતા અંદર હોય છે મુનિરાજને. બહાર આવ્યા કે ન આવ્યા તરત અંદરમાં ચડાઈ જાય છે. કે બાહુબળીની ત્યાં ધ્યાન દશા, એ બધી ધ્યાનાવળી છે. એ બધા ધ્યાનાવળી છે પણ વ્યવહાર માર્ગે છે. ઘણા મુનિઓ સ્મશાનમાં જઈને આત્માનું ધ્યાન કરતા હોય છે. ઉપસર્ગો પરિસ્થિતિ આવે, ઉપરથી દેવો, કોઈ દુશ્મન દેવો આવે તો ઉપસર્ગો આપે છે, કોઈ મિત્ર દેવો સાહેબ પારસનાથ ભગવાનને ઉપરથી કમઠ આવીને ઉપસર્ગ કરે છે, અને પદ્માવતીને બધા આવીને સહાય કરે છે. કોઈ બધું ધ્યાન દશા બધું વ્યવહાર માર્ગે કહેવામાં આવે છે. એની દ્રષ્ટિ તો એક પરમાત્મ તત્વ ઉપર જ હોય છે. સાધના કરનારની દ્રષ્ટિ એક પરમાત્મ તત્વ ઉપર હોય છે. એ દ્રષ્ટિનો દોર એનો પરમાત્મ તત્વ ઉપર જ હોય છે. સમ્યક દર્શનથી માંડીને ઠેઠ સુધી, કેવળ જ્ઞાન સુધી એનો દ્રષ્ટિનો દોર એક પરમાત્મ તત્વ જે પૂર્ણ ભરેલો છે, જેમાં કાંઈ અશુદ્ધતા નથી, જેમાં કાંઈ અપૂર્ણતા નથી, એવો દ્રષ્ટિનો દોર પરમાત્મ તત્વ ઉપર બાંધેલો છે. ધ્યાન આવે એમાં શુદ્ધ નહીંની દ્રષ્ટિ નથી પણ વ્યવહાર નથી. પણ બે પડખા હોય ત્યારે એની સાધક દશા હોય, અને તો કેવળમાં અશુદ્ધતા પડેલી જ છે. માટે વ્યવહાર માર્ગ ધ્યાન અંદરમાં આત્મા ઉર્ધ્વ ને ઉર્ધ્વ જ્યાં રહે છે, જ્યાં બંધ મોક્ષ છે, કલ્પના એ તો કલ્પના મને છે, શુષ્ક જ્ઞાનની વાત છે. પણ આ તો બંધ મોક્ષના વિકલ્પ, એ વિકલ્પમાં રોકાય તોય પણ અંતરમાંથી કે સાત અંદરમાંથી સહાનુભૂતિની દશા પ્રગટ થતી નથી. જ્ઞાનમાં જાણે છે તત્વ એ ભગવાન જીનેન્દ્ર, એ તીર્થંકર દેવ, આવું તત્વ નય દ્વારા કહેલું વસ્તુ સ્વરૂપ, એ જ તત્વ તે નય દ્વારા કહેલું વસ્તુ સ્વરૂપ. મહા ઇન્દ્ર જા છો આશ્ચર્ય કર્યો, ઇન્દ્રની ઝાડ મૃત્યુ લાગે. અરે ભગવાન, તમે આ તત્વ સ્થિતિ નય દ્વારા જે વસ્તુનું સ્વરૂપ નિશ્ચય લઈને ભગવાને ધરિકમાં એમ કે છે કે શુદ્ધાત્મામાં ધ્યાનવડી નથી. શુદ્ધને શુદ્ધને જોવામાં આવે તો પરમાત્મ તત્વમાં બિલકુલ ધ્યાનવડી નથી. એકવાર એમ કે છે કે બિલકુલ
આશીર્વાદ આપનાર ભગવતી માતનો જય હો.